એક રસ શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એક ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક એવા મશાલચીની વાત કરવાના છીએ જેમણે માત્ર લખ્યું જ નહીં પણ લખાયેલા સાહિત્યને એમ કહીએ કે પરખવાની, તેનું મૂલ્યાંકન કરવાની એક આખી પરંપરાનો પાયો નાખ્યો. રમણ સોનીના લેખ નવલરામ ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચકના આધારે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના આ પહેલા અને ખરા અર્થમાં કહીએ તો સમર્થ વિવેચક નવલરામ પંડ્યાના કાર્ય, તેમના સિદ્ધાંતો અને એમના પ્રદાનની થોડી ઊંડી તપાસ કરીશું. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ.
બિલકુલ, નવલરામ પંડ્યા એ માત્ર એક નામ નથી, ગુજરાતી વિવેચન માટે તો એ એક સીમાચિહ્ન છે એમ કહી શકાય. તેઓ ફક્ત વિવેચક ન હતા પણ એક એવા માર્ગદર્શક હતા જેમણે 19મી સદીના ઉત્તરાર્ધમાં જે ગુજરાતી સાહિત્ય આકાર લઈ રહ્યો હતો ને, તેને દિશા ચીંધી, ગુણવત્તાના ધોરણો નક્કી કર્યા અને કહી શકાય કે આખી પેઢીની સાહિત્યિક રૂચિનું ઘડતર કર્યું. આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે શા માટે એમનું કાર્ય, મતલબ ખાલી ઐતિહાસિક રીતે જ નહીં પણ આજના સમયમાં પણ ઘણું જ મહત્વનું છે.
આપે પહેલા અને સમર્થ વિવેચક એવો શબ્દ પ્રયોગ કર્યો. આ સાંભળીને એક આમ તો કુદરતી પ્રશ્ન થાય કે શું નવલરામ પહેલા ગુજરાતીમાં વિવેચન જેવું કશું હતું જ નહીં? ખાસ કરીને કવિ નર્મદનું નામ પણ આ સંદર્ભમાં લેવાય છે, ખરું ને?
હા હા, ખૂબ જ સારો પ્રશ્ન છે અને આ સ્પષ્ટતા કરવી જરૂરી પણ છે. જુઓ, કવિ નર્મદ જેઓ સુધારક યુગના મુખ્ય સાહિત્યકાર હતા, એમણે નિશંકપણે વિવેચનની ભૂમિકા તૈયાર કરી હતી, એમાં કોઈ શંકા નથી. એમણે પોતાના દાંડીઓ સામયિકમાં વિવેચનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિવેચન કેવું હોવું જોઈએ એની ચર્ચા કરી અને કેટલીક કૃતિઓની સમીક્ષા પણ કરી. એમની રજૂઆતમાં દૃઢતા હતી, સાચી સમજ હતી, એ વાત ચોક્કસ છે.
તો પછી નવલરામને પહેલા વિવેચક તરીકે ઓળખાવવા પાછળનું કારણ શું? મતલબ બંને વચ્ચેનો મુખ્ય ભેદ ક્યાં છે?
મુખ્ય ભેદ છે ને એમની ઓળખ, એમના કાર્યનો વ્યાપ અને સાતત્ય, એમાં રહેલો છે. નર્મદની પ્રતિભા તો બહુમુખી હતી. એ કવિ, નિબંધકાર, કોશકાર, આત્મકથાકાર, સુધારક, ઘણું બધું. એટલે વિવેચન એમની અનેક પ્રવૃત્તિઓમાંથી એક હતી અને એ પણ પ્રમાણમાં ટૂંકા ગાળા માટે, આમ પ્રસંગોપાત રહી.
ઓકે,
જ્યારે નવલરામની મુખ્ય અને કાયમી ઓળખ જ વિવેચક તરીકેની બની. એમનું લગભગ આખું સાહિત્યિક જીવન જ વિવેચનને સમર્પિત રહ્યું. એમણે નર્મદની જેમ છૂટક નહીં પણ એક ધ્યેય સાથે લગભગ 2 દાયકા સુધી સતત અને સજ્જતાપૂર્વક વ્યવસ્થિત રીતે વિવેચન કર્યું.
અચ્છા,
આથી એમ કહી શકાય કે ગુજરાતી સાહિત્યમાં સુવ્યવસ્થિત, સિદ્ધાંતનિષ્ઠ અને સાતત્યપૂર્ણ વિવેચન ધારાના પ્રણેતા તરીકે નવલરામનું સ્થાન અનન્ય છે, પહેલા ગણાય છે.
હા, આ સ્પષ્ટતા ખરેખર મહત્વની છે. હવે જો આપણે નવલરામના વિવેચનના મૂળભૂત સિદ્ધાંતો પર આવીએ તો એમના અભિગમનો પાયો શું હતો? તેઓ કઈ બાબતો પર સૌથી વધુ ભાર મૂકતા હતા?
નવલરામના વિવેચનનો જે પાયાનો સિદ્ધાંત હતો ને, એ હતો ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં. સીધી વાત, તેઓ અને નર્મદ બંને એવું માનતા હતા કે સાહિત્યમાં ઉત્તમતાના ધોરણો જળવાવા જોઈએ અને ગ્રંથોનું આકરું પરીક્ષણ થવું જ જોઈએ. નવલરામે આ વિચારને વધુ વ્યવસ્થિત અને કડક રીતે અમલમાં મૂક્યો. એમનો સ્પષ્ટ મત હતો કે વિવેચનમાં કોઈ રહેમિયત.
હા, આ શબ્દ લેખમાં પણ છે, રહેમિયત.
બરાબર, એટલે કે લેખક પ્રત્યે કોઈ દયાભાવ, મિત્રભાવ, લાગવગ કે પક્ષપાત, એને કોઈ સ્થાન ન હોવું જોઈએ. કૃતિ જ મુખ્ય છે અને એનું મૂલ્યાંકન નિષ્પક્ષ અને કઠોર રીતે થવું જોઈએ, ભલેને લેખક ગમે તેટલો મોટો કે જાણીતો કેમ ન હોય. ગુણદોષની સ્પષ્ટ વાત કરવી, એ જ વિવેચકનો ધર્મ.
અને આ નિષ્ઠાવાન અને કડક વિવેચનને લોકો સુધી પહોંચાડવા માટે એમણે કયા માધ્યમનો સહારો લીધો? એમના વિચારો ક્યાં પ્રગટ થતા હતા?
શરૂઆતમાં, એટલે કે 1864ની આસપાસ, એમણે સુરતના ગુજરાત મિત્ર વર્ધમાનપત્રમાં લખવાનું શરૂ કર્યું અને થોડો સમય તો એના તંત્રી પણ રહ્યા. પણ એમનું સૌથી મહત્વનું અને લાંબા ગાળાનું વિવેચન કાર્ય શરૂ થયું 1870 પછી. એ સમય એવો હતો કે મહિપતરામ રૂપરામ નીલકંઠે 1862માં શાળાપત્ર નામનું માસિક શરૂ કર્યું હતું.
હા, જેનો મુખ્ય ઉદ્દેશ તો શિક્ષણ અને કેળવણીના પ્રશ્નોનો હતો, ખરું ને?
બરાબર, મુખ્ય ઉદ્દેશ એ જ હતો. પણ 1870માં નવલરામ આ શાળાપત્રના તંત્રી બન્યા.
એટલે કે શિક્ષણ માટે શરૂ થયેલું સામયિક એમના હાથમાં આવતા એમ કહીએ કે સાહિત્ય વિવેચનનું મુખ્ય મંચ બની ગયું. આ તો રસપ્રદ વળાંક કહેવાય.
એકદમ. નવલરામે શાળાપત્રોનો વ્યાપ ખરોને એ વિસ્તારી દીધો. તેઓ લગભગ 12 વર્ષ સુધી તેના તંત્રી રહ્યા.
12 વર્ષ?
હા, અને આ સમયગાળા દરમિયાન એમણે શાળાપત્રને માત્ર શિક્ષણ જ નહીં પણ સમકાલીન ગુજરાતી સાહિત્યના પુસ્તકોની ગંભીર અને સજ્જ સમીક્ષા માટેનું એક અગ્રણી પ્લેટફોર્મ બનાવી દીધું. એમણે આ માધ્યમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો પોતાના કડક ધોરણો અને વિવેચન દ્રષ્ટિને ખાલી લેખકો સુધી જ નહીં પણ શિક્ષકો, વિદ્યાર્થીઓ, સામાન્ય વાચકોના વિશાળ વર્ગ સુધી પહોંચાડ્યા. આમ એક રીતે એમણે સાહિત્યિક લોકશિક્ષણનું પણ કામ કર્યું એમ કહી શકાય.
રમણ સોનીના લેખ પરથી એવું લાગે છે કે નવલરામ એ સમયના સાહિત્યિક ઉત્પાદનની ગુણવત્તા બાબતે ખાસ્સા ચિંતિત હતા, કદાચ વ્યથિત પણ હતા. શું આ વાત સાચી છે?
વ્યથિત શબ્દ કદાચ ઓછો પડે. તેઓ સમકાલીન સાહિત્યમાં, ખાસ કરીને પદ્ય અને નાટકોમાં નબળી કૃતિઓના સતત વધી રહેલા પ્રકાશનથી ખૂબ જ દુઃખી અને ક્રોધિત પણ હતા. એમને લાગતું હતું કે આવી કૃતિઓ ખાલી કાગળ અને શાહીનો બગાડ નથી પણ એ વાચકોની રૂચિને બગાડી રહી છે, સાહિત્યના ધોરણોને નીચે લાવી રહી છે. આ પરિસ્થિતિ એમને એટલી ગંભીર લાગી કે એમણે એવો સંકલ્પ કર્યો કે પ્રકાશિત થતા લગભગ દરેક ગ્રંથની, પછી તે ગમે તેટલો નાનો કે મોટો હોય, એની સમીક્ષા કરવી, એની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવું. તેઓ માનતા હતા કે આવી કડક અને નિષ્પક્ષ સમીક્ષા જ લેખકોને સુધારવા અને વાચકોને જાગૃત કરવાનો એક માત્ર ઉપાય છે.
પણ શું એમને એવું નહોતું લાગતું કે આટલા મોટા કામ માટે શાળાપત્ર જેવું માસિક પૂરતું છે? શું એના દ્વારા કોઈ મર્યાદાઓ નહોતી નડતી એમને?
બિલકુલ નડતી હતી. જેમ જેમ એમનું વિવેચન કાર્ય વિસ્તરતું ગયું, ગંભીર બનતું ગયું, તેમ તેમ એમને સ્પષ્ટપણે સમજાવવા લાગ્યું કે શાળાપત્ર જેવા માસિકો, જેમના મુખ્ય ઉદ્દેશો બીજા હતા, તે ગહન અને વિસ્તૃત સાહિત્યિક વિવેચન માટે અપૂરતા છે. એમને આ માધ્યમોની મર્યાદાઓ સાલવા લાગી. એ તો એને આ કામ માટે પાછા પડતા, અક્ષમ અને અપર્યાપ્ત ગણાવતા હતા.
અચ્છા.
ખાસ કરીને કોઈ મહત્વના ગ્રંથની સર્વાંગી સમીક્ષા કરવી હોય તો એના માટે જે જગ્યા જોઈએ, જે સ્વતંત્રતા જોઈએ, એ આ માસિકોમાં નહોતી.
અહીંયા વાત ખરેખર રસપ્રદ બને છે. એમણે આ મર્યાદા ઓળખીને શું કર્યું? શું એમણે ખાલી ફરિયાદ કરી કે કોઈ ઉકેલ પણ સૂચવ્યો?
ના ના, નવલરામ માત્ર સમસ્યાઓ તરફ આંગળી ચીંધનારા નહોતા, એ ઉકેલ સૂચવનારા પણ હતા. ઈસવીસન 1875ની આસપાસ એમણે આ મુદ્દે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું. એમણે કહ્યું કે ગુજરાતને એક શક્ત ટીકાકારની તાતી જરૂર છે, પણ શાળાપત્ર જેવા માસિકોનો મુખ્ય હેતુ ટીકા એટલે કે વિવેચનનો નથી. એટલે ઘણીવાર નબળી કૃતિઓ પ્રત્યે આંખ આડાકાન કરે છે અથવા ઉપરછલ્લી સમીક્ષાથી સંતોષ માને છે. આ સમસ્યાના ઉકેલ રૂપે એમણે એક, કહી શકાય કે, ક્રાંતિકારી સૂચન કર્યું. ગુજરાતમાં હવે માત્ર પુસ્તક પરીક્ષા એટલે કે ગ્રંથ વિવેચનને સમર્પિત એક ત્રૈમાસિક ક્વાર્ટરલી જર્નલ શરૂ થવું જોઈએ.
એક આખું સામાયિક ફક્ત વિવેચન માટે? એ સમયે આ વિચાર તો ઘણો જ આગળ પડતો ગણાય. એમણે આટલી તાકીદની જરૂરિયાત કેમ અનુભવી?
કારણ કે પરિસ્થિતિ ગંભીર હતી. તેઓ જોઈ રહ્યા હતા કે સાહિત્યના નામે ઘણું બધું છપાઈ રહ્યું હતું, જેનાથી એક તરફ ભાષા બગડી રહી હતી, વ્યાકરણ અને જોડણીની ભૂલો સામાન્ય બની રહી હતી.
હા, એ તો સમસ્યા હતી જ.
અને બીજી તરફ આવી નઠારી ચોપડીઓના કારણે લોકોમાં સાહિત્ય વિશે ખોટી સમજ અને ઉપરછલ્લી રૂચિ વિકસી રહી હતી. પરિણામે સાચી વિદવત્તા અને ગહન અભ્યાસ પ્રત્યે અણગમો પેદા થઈ રહ્યો હતો. એક દાયકા પછી 1887માં જ્યારે ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ પ્રકાશિત થયો ત્યારે એમણે ફરી આ મુદ્દો ઉઠાવ્યો.
અચ્છા, સરસ્વતીચંદ્ર વખતે પણ?
હા, એમને લાગ્યું કે સરસ્વતીચંદ્ર જેવા ગંભીર અને મહત્વના ગ્રંથની યોગ્ય સમીક્ષા કરવા માટે તો ખાસ અલગ જગ્યા અને તૈયારી જોઈએ, જે તે સમયના માસિકો પાસે નહોતી. જોકે એ પણ નોંધવું રહ્યું કે નવલરામે સરસ્વતીચંદ્રની મહત્તા સ્વીકારી પણ એના કેટલાક ગંભીર દોષો તરફ પણ ધ્યાન દોર્યું હતું, જેમની નિષ્પક્ષતા દર્શાવે છે.
મતલબ કે યોગ્ય માધ્યમના અભાવે પણ તેઓ અટક્યા નહીં અને પોતાના ધોરણો જાળવી રાખીને વિવેચન કરતા રહ્યા. એમના આ કડક, સમાધાન ન કરનારા સ્વભાવના, જેને લેખમાં દુરારાધ્ય કહ્યો છે, તેના કોઈ નક્કર ઉદાહરણો મળે છે?
ચોક્કસ. એમની આ દુરારાધ્ય એટલે કે સહેલાઈથી પ્રસન્ન ન કરી શકાય તેવા વિવેચક તરીકેની છાપ અમસ્તી નહોતી બંધાઈ. રમણ સોની એક સરસ ઉદાહરણ ટાંકે છે. રામારત્ન નિરૂપણ નામના એક કાવ્યસંગ્રહની સમીક્ષા. નવલરામ સમીક્ષાની શરૂઆત આમ કરે છે. સુંદર પૂંઠાવાળી, સુંદર રીતે છાપેલી, સુંદર ભાષામાં લખેલી, સુંદર કવિતાની એક નાજુકડી ચોપડી અમને હમણાં મળી, તે વાંચી અમે પ્રસન્ન થયા છીએ.
હો હો, આ તો ભારે પ્રશંસા કહેવાય. એમના જેવા કડક વિવેચક પાસેથી આવી શરૂઆત તો મતલબ અપેક્ષિત ન ગણાય.
બરાબર. પણ ખરો નવલરામી મિજાજ હવે પછીના વાક્યમાં દેખાય છે. તેઓ તરત જ ઉમેરે છે, અમારા વાંચનાર જાણે છે કે આવા બોલ અમારા મુખમાંથી ગ્રંથ વિવેચન વેળા નીકળવા સાધારણ નથી.
હા હા હા, એટલે કે વખાણ કર્યા એની પણ નોંધ લીધી.
બિલકુલ. આ એક જ વાક્ય એમની આખી વિવેચક તરીકેની મુદ્રા સ્પષ્ટ કરી દે છે. પ્રશંસા કરવી એ અપવાદ હતો, નિયમ નહીં. એમના ધોરણો એટલા ઊંચા હતા કે ભાગ્યે જ કોઈ કૃતિ એમને પૂરેપૂરો સંતોષ આપી શકતી. એટલું જ નહીં, કવિતા જેવા ગંભીર વિષયમાં થતા કાચા પોચા પ્રયાસો વિશે તો તેઓ એટલે સુધી કહેતા કે કવિતા એવો ઊંચો વિષય છે કે તેમાં નાદાન છોકરા કકલાણ કરવા આવે તો તેને ધમકાવી કાઢવા એ જ ઉત્તમ માર્ગ છે.
બાપરે, આ તો બહુ આકરું કહેવાય.
હા, આ એમની કડકાઈ અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ કડકાઈ અને ઊંચા ધોરણો સમજાયા, પણ શું આ માત્ર વ્યક્તિગત મિજાજ કે પસંદ નાપસંદનો મામલો હતો, કે પછી એમની ટીકા પાછળ કોઈ શાસ્ત્રીય આધાર, કોઈ સિદ્ધાંતોની ભૂમિકા હતી? તેઓ કૃતિઓને કઈ રીતે તપાસતા?
આ અત્યંત મહત્વનું પ્રશ્ન છે, અને સમજવા જેવું છે કે નવલરામની કડકાઈ એ મનસ્વી નહોતી, એ શાસ્ત્રીયતાના આગ્રહમાંથી જન્મતી હતી. એમની ટીકાઓ અંગત રાગદ્વેષ પર નહીં, પણ જે તે સાહિત્ય પ્રકારના સિદ્ધાંતો અને નિયમો પર આધારિત રહેતી. આ વાત સમજવા માટે બે ઉત્તમ ઉદાહરણો છે. પહેલું, મહિપતરામ નીલકંઠે લખેલા બે ચરિત્રો, કરસનદાસ મૂળજી અને દુર્ગારામ મહેતાજીના. નવલરામે આ બંને ચરિત્રોની ટીકા કરી.
તેમાં શું ખામીઓ હતી એમના મતે?
એમની મુખ્ય ટીકા એ હતી કે આ ચરિત્રોમાં ચરિત્ર નાયકોના જીવન અને વ્યક્તિત્વનું સમગ્રલક્ષી ચિત્રણ થયું નથી. લેખકે પૂરતી શોધખોળ અને તટસ્થતા દાખવી નથી. કરસનદાસના ચરિત્ર વિશે એમણે જે લખ્યું તે ખૂબ માર્મિક છે. જુઓ, સર્વસ્થળે કરસનદાસ સુધારકને જ જોઈએ છીએ, પણ કરસનદાસ માણસ રૂપે દેખાતા નથી. સુધારાની પાઘડી હેઠે મૂકી કરસનદાસ કેવા દેખાય છે તે જોવાનો અવસર આવતો જ નથી.
બરાબર, એટલે માત્ર એક જ પાસું દેખાય છે.
બિલકુલ. આ દર્શાવે છે કે નવલરામ ચરિત્ર લેખન પાસેથી ખાલી સુધારાના ગુણગાન નહીં, પણ માનવીય વ્યક્તિત્વના સંપૂર્ણ અને પ્રામાણિક આલેખનની અપેક્ષા રાખતા હતા, જે ચરિત્ર લેખનનો એક પાયાનો સિદ્ધાંત છે.
અને બીજું ઉદાહરણ પેલું શબ્દકોશનું હતું, ખરું ને? એમાં શાસ્ત્રીયતાનો આગ્રહ કઈ રીતે દેખાયો?
હા, બીજું ઉદાહરણ છોટાલાલ સેવકરામના ગુજરાતી શબ્દમૂળ દર્શક કોષની સમીક્ષાનું છે. અહીં નવલરામનો ભાષાશાસ્ત્ર પ્રત્યેનો વૈજ્ઞાનિક અભિગમ સ્પષ્ટ થાય છે. એમણે કોષકાર દ્વારા શબ્દોની વ્યુત્પત્તિ એટલે કે શબ્દોના મૂળ અને તેના વિકાસની પ્રક્રિયા સમજાવવામાં જે અનિયમિતતા અને મનસ્વીતા દાખવેલી એની આકરી ટીકા કરી. એમણે નોંધ્યું કે કોષકારે ક્યાંક વ્યુત્પત્તિ આપી છે, ક્યાંક નથી આપી, અને જ્યાં આપી છે ત્યાં ઘણીવાર તર્ક કે નિયમને બદલે ખાલી અટકળનો સહારો લીધો છે.
એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિનો અભાવ હતો.
બરાબર. એમણે એક ચોક્કસ ઉદાહરણ આપીને આ વાત સમજાવી. એમણે પૂછ્યું, લડ્ડુ પરથી લાડુ તો થયો છે, પણ લૂંડો શી રીતે થાય? કયો ઉત્સર્ગ લાગ્યો? અહીં ઉત્સર્ગ એ વ્યાકરણ કે ભાષાશાસ્ત્રનો કોઈ ચોક્કસ નિયમ કે સિદ્ધાંત સૂચવે છે જેના આધારે ધ્વનિ પરિવર્તન થતું હોય.
અચ્છા.
પછી તેઓ કટાક્ષ કરતા પૂછે છે, કયો યુરોપના ભાષાશાસ્ત્રનો નિયમ લાગ્યો? આ સવાલ સ્પષ્ટપણે દર્શાવે છે કે નવલરામ શબ્દ વ્યુત્પત્તિ જેવા શાસ્ત્રીય વિષયમાં ચોક્કસ નિયમો અને પદ્ધતિના પાલનનો આગ્રહ રાખતા હતા, ગમે તેમ ગોઠવી દેવાયેલી અટકળોનો નહીં.
આ ઉદાહરણો પરથી એમની શાસ્ત્રીય નિષ્ઠા તો સ્પષ્ટ થાય છે, પણ શું એનો અર્થ એ થયો કે તેઓ માત્ર ખામીઓ જ જોતા હતા,
કશુંક સારું થયું હોય તેની નોંધ ન લેતા?
ના ના, એવું બિલકુલ નથી. અને આ જ શબ્દકોશની સમીક્ષા આનું ઉત્તમ ઉદાહરણ છે. આટલી આકરી અને શાસ્ત્રીય ભૂલો કાઢ્યા પછી પણ નવલરામ સમીક્ષાના અંતે એક સમતોલ અને ઐતિહાસિક દૃષ્ટિકોણ રજૂ કરે છે. તેઓ સ્વીકારે છે કે ગુજરાતી ભાષા માટે આવો શબ્દમૂળદર્શક કોષ તૈયાર કરવો એ અત્યંત મોટું, મુશ્કેલ અને પહેલેવેલું કામ હતું.
હા, એ તો છે જ.
આટલા મોટા અને વિકટ વિષયને હાથ ધરવાનો પ્રયાસ પોતે જ પ્રશંસાને પાત્ર છે. અને આવા પ્રથમ પ્રયાસમાં ભૂલો રહી જાય તે સ્વાભાવિક છે. આ દર્શાવે છે કે એમની ટીકા ભલે કડક અને શાસ્ત્રીય હતી, પણ તેઓ પ્રયત્નનું મહત્ત્વ સમજતા હતા અને વ્યક્તિગત દ્વેષ રાખ્યા વિના ગુણદોષ બંનેની નોંધ લેતા હતા. આ જ એમની વિવેચનાની મહાનતા છે.
તો આ સમગ્ર ચર્ચા અને ઉદાહરણોને ધ્યાનમાં લેતા આપણે નવલરામ પંડ્યાનું ગુજરાતી સાહિત્ય અને વિવેચનમાં મુખ્ય યોગદાન શું ગણી શકીએ? એને કઈ રીતે સંક્ષિપ્તમાં મૂલવી શકાય?
એમનું યોગદાન ખરેખર બહુસ્તરીય અને દૂરગામી છે. પહેલું અને સૌથી પ્રત્યક્ષ યોગદાન એ છે કે એમણે પોતાના સમયની, એટલે કે 19મી સદીના ઉત્તરાર્ધની સાહિત્યિક પ્રવૃત્તિનું અત્યંત સજાગ અને નિષ્ઠાપૂર્વક મૂલ્યાંકન કર્યું. એમણે જે કૃતિઓને વખાણી કે વખોડી તે વિશેના એમના અભિપ્રાયો આજે પણ મોટે ભાગે સ્વીકાર્ય અને યોગ્ય લાગે છે. આ એમની ઊંડી સાહિત્યિક સૂઝ અને પારખું દૃષ્ટિનું પ્રમાણ છે.
આ તો થયું સમકાલીન મૂલ્યાંકન. આ સિવાય બીજું શું?
બીજું તો માત્ર મૂલ્યાંકનકાર ન રહ્યા, પણ તે સમયની સમગ્ર લેખન પ્રકાશન પ્રવૃત્તિ માટે એક મોટા પ્રોત્સાહક બળ અને સાથે સાથે એટલા જ મોટા નિયંત્રક બળ પણ બન્યા. એમના વિવેચનથી સારા લેખકોને યોગ્ય દિશા અને પ્રોત્સાહન મળ્યા, જ્યારે નબળા અને બેજવાબદાર લેખનને સ્પષ્ટ ચેતવણી મળી.
એટલે કે એક પ્રકારનું ક્વોલિટી કંટ્રોલ.
બરાબર. આ રીતે એમણે સભાનપણે કલા અને શાસ્ત્રોના, ખાસ કરીને સાહિત્યના, ધોરણોની જાળવણી કરી અને તેને ઉન્નત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. એક રીતે સાહિત્યિક ગુણવત્તાના ચોકીદાર બન્યા.
અને જો આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસના વ્યાપક પ્રવાહમાં એમનું સ્થાન નક્કી કરવું હોય તો?
સાહિત્યિક ઇતિહાસની દ્રષ્ટિએ નવલરામની વિવેચના એક યુગસંધિ પર ઉભેલી છે. તેઓ સુધારક યુગ, જેનો મુખ્ય ભાર સામાજિક સુધારણા અને ઉપયોગિતા પર હતો, અને પંડિત યુગ, જેનો ભાર શાસ્ત્રીયતા, સૌંદર્યલક્ષી મૂલ્યો અને સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યના અભ્યાસ પર હતો, એ બંને વચ્ચેના સેતુ સમાન છે.
અચ્છા.
એમની વિવેચનાએ પંડિત યુગના આગમન માટેની ભૂમિકા તૈયાર કરી. પંડિત યુગમાં ભલે અંગ્રેજી અને સંસ્કૃત કાવ્યમીમાંસાના ઊંડા અભ્યાસથી વિવેચનની ક્ષિતિજો વધુ વિસ્તરી, પણ ગંભીર શાસ્ત્રીય અને સૌંદર્યલક્ષી વિવેચનનો પાયો તો નવલરામે એમની ઉત્તમ વિવેચક શક્તિ અને ઊંડી સમજ દ્વારા પહેલેથી જ તૈયાર કરી દીધો હતો. અને આ બધા ઉપરાંત એમનું સૌથી મોટું અને કદાચ સૌથી સ્થાયી યોગદાન એ છે કે એમણે માત્ર કૃતિઓની જ નહીં, પણ લેખકો અને વાચકોની પણ ચિંતા કરી. એમની આકરી પણ સહૃદય પુસ્તક પરીક્ષા દ્વારા એમણે લેખકોમાં સાચી સાહિત્ય દૃષ્ટિ કેળવવાનો પ્રયાસ કર્યો.
અને વાચકો માટે શું?
એનાથી પણ વધુ મહત્વનું કામ એમણે સામાન્ય વાચકોની સાહિત્ય રૂચિનું ઘડતર અને સંવર્ધન કરવાનું કર્યું. આ રૂચિ સંવર્ધનમાં એમણે માત્ર કલાત્મક ગુણવત્તા જ નહીં, પણ પ્રજાહિત, એટલે કે સમાજના વ્યાપક હિતની દૃષ્ટિ પણ રાખી. આ રીતે તેઓ ખરા અર્થમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના પહેલા યુગના અગ્રણી રખેવાળ અને માર્ગદર્શક સાબિત થયા.
આ બધી વાતો પરથી જો આપણે મુખ્ય તારણો કાઢવા હોય તો ક્યા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે? નવલરામના કાર્યમાંથી શું શીખી શકાય?
સૌથી પહેલું અને પાયાનું તારણ એ છે કે નવલરામે પોતાના સમગ્ર કાર્ય દ્વારા એ સિદ્ધ કર્યું કે કોઈ પણ સાહિત્ય કે કલાના સ્વસ્થ વિકાસ માટે નિષ્ઠાવાન, નિષ્પક્ષ અને શાસ્ત્રીય આધાર ધરાવતું વિવેચન અનિવાર્ય છે. વિવેચન એટલે ખાલી પ્રશંસા કે નિંદાનો સરવાળો નહીં, પણ કૃતિનું ઊંડાણપૂર્વકનું, તર્કબદ્ધ અને સંદર્ભપૂર્ણ પરીક્ષણ, અને ગુણવત્તા માટે આવું આકરું પરીક્ષણ જરૂરી છે.
આ પહેલો મુદ્દો થયો. બીજો કયો મુદ્દો મહત્વનો ગણાય?
બીજો મહત્વનો મુદ્દો એ છે કે વિવેચકની ભૂમિકા ખાલી ન્યાયાધીશ જેવી નથી. નવલરામે દર્શાવ્યું કે વિવેચક એક શિક્ષક અને માર્ગદર્શક પણ છે. એમણે માત્ર કૃતિઓનો ચુકાદો આપીને પોતાનું કામ પૂરું ન માન્યું, પણ લેખકોને સુધારવાની, એમને યોગ્ય દિશા ચીંધવાની અને ખાસ કરીને વિશાળ વાચક વર્ગની સાહિત્ય પ્રત્યેની સમજ અને રૂચિને ઘડવાની, તેને પરિષ્કૃત કરવાની જવાબદારી પણ નિભાવી. આ એક બહુ મોટી વાત છે.
બરાબર. અને ત્રીજું મુખ્ય તારણ શું હોઈ શકે?
ત્રીજો તારણ એ છે કે વિવેચક ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની કડી છે અને તે સાહિત્યિક પરંપરાનો રખેવાળ અને સંવર્ધક છે. નવલરામે જે ઉચ્ચ ધોરણો સ્થાપ્યા અને જાળવવાનો આગ્રહ રાખ્યો તેનાથી એમણે માત્ર તત્કાલીન સાહિત્યને જ નહીં પણ ભવિષ્યના સાહિત્ય માટે પણ એક મજબૂત પાયો તૈયાર કર્યો. એમણે સાબિત કર્યું કે વિવેચન એ સાહિત્યના ઇકોસિસ્ટમનો એક અનિવાર્ય અને રચનાત્મક હિસ્સો છે, ખાલી ટીકા ટિપ્પણીનો શોખ નથી.
આજના સમયના સંદર્ભમાં આ વાત ખૂબ પ્રસ્તુત લાગે છે. અત્યારે જ્યારે સાહિત્ય, માહિતી અને મંતવ્યોના સ્વરૂપો ધરમૂળથી બદલાઈ રહ્યા છે, ખાસ કરીને આ ડિજિટલ માધ્યમોના યુગમાં, ત્યારે નવલરામના કાર્ય અને એમના આગ્રહોમાંથી શું પ્રેરણા મળી શકે?
આજે જ્યારે માહિતીનો અને અભિપ્રાયોનો ધોધ વરસી રહ્યો છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ કશું પણ લખી કે પ્રકાશિત કરી શકે છે, અને જ્યારે ઘણીવાર લોકપ્રિયતા કે વાયરલ થવું એ જ ગુણવત્તાનો માપદંડ ગણાવા લાગે છે,
ત્યારે
નવલરામનો શાસ્ત્રીયતા, ઊંડાણપૂર્વકનો અભ્યાસ, તર્કબદ્ધ દલીલ અને નિષ્પક્ષ મૂલ્યાંકનનો આગ્રહ પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત બની જાય છે.
હા, એ વાત સાચી.
સપાટી પરના ઘોંઘાટ અને ચળકાટથી પર જઈને સાચી ગુણવત્તા શું છે, મૂલ્યવાન શું છે, તે પારખવાની દ્રષ્ટિ કેળવવી આજે અત્યંત જરૂરી છે. અને આ માટે નવલરામ જેવો રહેમિયત રાખ્યા વગર સ્પષ્ટ અને પ્રમાણિક મૂલ્યાંકન કરવાનો અભિગમ ખૂબ જ મહત્વનો બની રહેશે.
ખરેખર નવલરામ પંડ્યાનું જીવન અને કાર્ય અને રમણ સોમી દ્વારા તેનું આ વિશ્લેષણ આપણને ઊંડા વિચારમાં મૂકી દે છે. એ વિચારવું જ રહ્યું કે આજના આ ઇન્સ્ટન્ટ અને ઓપિનિયનના યુગમાં, જ્યાં દરેક વ્યક્તિ લેખક, પ્રકાશક અને વિવેચક છે, અને જ્યાં લાઇક્સ, શેર્સ કે વ્યૂઝ ઘણીવાર કૃતિના મૂલ્યનું પ્રમાણ બની જાય છે, ત્યાં નવલરામે જે ધોરણો, જે શાસ્ત્રીય નિષ્ઠા અને જે ગુણવત્તાલક્ષી આગ્રહ રાખ્યો હતો તેની જાળવણી કેવી રીતે થઈ શકે? શું આપણને આજે પણ સમાજ અને સાહિત્યના જુદા જુદા ક્ષેત્રોમાં આવા દુરારાધ્ય, એટલે કે સહેલાઈથી ન રીઝનારા પણ નિષ્ઠાવાન અને પ્રજાહિતને વરેલા રખેવાળોની જરૂર નથી, જે રહેમિયત રાખ્યા વગર સત્ય અને ગુણવત્તાનો અવાજ બુલંદ રાખી શકે?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.